સંવત 1874ના પોષ સુધી બીજને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચરના દરબારમાં ઉગમણે બારના ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી ને પાગને વિશે પીળા ફૂલનો તોરો બિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પના હાર બિરાજમાન હતા અને બે કાનને વિશે ધોળા પીળા ફૂલના પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, પુનઃ આપણું મન એક વખત દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીની અંદર મહારાજ ગાદી તકિયો નાખીને બિરાજમાન છે, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, માથે ધોળી પાગ બાંધી છે, તેની અંદર પીળા ફૂલના તોરા બિરાજમાન છે અને મહારાજની સન્મુખ મહારાજ કથા વંચાવે છે અને પોતાની સન્મુખ ભક્તોને પરમહંસો મહારાજના દેશના આવીને બેઠા છે અને સભા ભરાઈને બેઠી છે એ મૂર્તિને સંભાળી આગળ વાંચીએ. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે, સાંભળો સર્વને એક પ્રશ્ન પૂછીએ. અહીંયા મહારાજે પ્રશ્ન ઉત્તર કર્યો. જો આગલા બે ત્રણ વચનામૃત આપણે વાંચ્યા એ મહારાજે કોઈ પ્રશ્ન નથી પૂછ્યો ને કંઈ, મહારાજે સીધા આદેશો કર્યા. મહારાજ કે આમ જીવાત્માએ વર્તવું જોઈએ. હવે અહીંયા જ્ઞાન ગોષ્ઠી થાય છે, સમાગમ જેને કહીએ છીએ, સંવાદ. અહીંયા મહારાજ પ્રશ્ન પૂછે છે, જિજ્ઞાસા જીવાત્માની ટાળવાને માટે એને સમજણ પડે એટલા માટે મહારાજ લીલા કરે છે અને પોતે પ્રશ્ન કરી અને નનસંતોની સમજણને માધ્યમે કરીને સમજાવવા પ્રયત્ન કરશે અથવા તો મહારાજ પોતે એનો નિમિત્ત બનાવી અને પોતે એનો ઉત્તર આપીને સમજાવવા પ્રયત્ન કરશે. આ બધા પ્રશ્નો આપણા જીવાત્માના કલ્યાણને અર્થે મહારાજે લીલા કરેલી છે. પછી શ્રીજી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા, જે સાંભળો સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વ હરિભક્તોએ હાથ જોડીને કહ્યું, જે મહારાજ પૂછો. બધા હરિભક્તોએ શું કીધું? પૂછો. હાથ જોડીને આપણને એક સત્સંગી તરીકે વર્ત્યાની રીત પણ જોડે જોડે શીખવે છે. મહારાજને પૂછ્યું, મહારાજે કીધું એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વ હરિભક્તોએ હાથ જોડીને કહ્યું, જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? મહારાજે પૂછ્યું, અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે? અજ્ઞાનીનો સામાન્ય અર્થ થાય જેને જ્ઞાન નથી, તે અસામાન્ય અર્થ થયો, નોટ હેવિંગ નોલેજ, અજ્ઞાની. પણ મહારાજ અહીંયા આગળ શું ભાવથી આ પ્રશ્ન પૂછે છે એ આગળ વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે. મહારાજ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, જેને કહેવાય કે અજ્ઞાનીઓ બધા અજ્ઞાની જ છીએ આપણે, પણ આમાં અતિશય અજ્ઞાની કોણે જાણવું? માની લો કે આપણે બધા અજ્ઞાની છીએ, આપણને કંઈ ખબર નથી, પણ મહારાજ કે આમાં પણ એક અતિશય જેને કહેવાય ને કે એની અંદર સરદાર, એવો અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે? એવો મહારાજે પ્રશ્ન પૂછ્યો. પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. બધાએ વિચાર્યું પણ મહારાજને શું પ્રશ્ન છે, શેના અર્થે મહારાજ જ્ઞાની અજ્ઞાનીની આ વાત કરે છે, મહારાજની દ્રષ્ટિએ મહારાજ કોણે જ્ઞાન ગણે છે, એટલે બધાએ મંથન કર્યું આપસમાં, પણ પછી કંઈ ઉત્તર સૂઝ્યો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો. એટલે મેં કીધું ને આ ભગવાનની લીલા છે, ન આવડતું હોય એવું કદાચ ન પણ બન્યું હોય, પણ બધાની ઈચ્છા હતી મહારાજના શ્રીમુખે જે વાત નીકળે એ જ અમૃત સમાન અમારે લેવી છે, એટલે બધાએ કીધું કે મહારાજ અમને નહીં ફાવે, તમે જ અમને કરો. એટલે આનો અર્થ એવો થાય ભગવાન આગળ ડાપણ નહીં કરવું, આનો અર્થ એવો થાય કે પોતાનું જ્ઞાન ત્યાં પ્રદર્શિત કરવું નહીં. અહીંયા તો લેવા જવું છે, ભિક્ષા માત્ર તમે ભિક્ષા પાત્ર લઈને જાઓ ને, જો ભરીને જાઓ તમને શું નાખે અંદર, ત્યાં તો કેવું લઈને જવું પડે? પોતાની ઘરની બુદ્ધિ ઘરે મૂકીને જવાય. ભગવાનની આગળ જતા હોઈએ, જ્યારે કલ્યાણની વાત કરવા આપણે મોક્ષની વાત કરવા જતા હોઈએ ત્યારે આપણે તો ત્યાં અપેક્ષા લઈને જવાનું છે, એટલે ત્યાં પોતાના જે ડાપણ હોશિયારી અકલ જે પણ હોય એનો પ્રયોગ કર્યા સિવાય ત્યાં ભગવાનને વચન શું કહે છે, શાસ્ત્ર વચન શું કહે છે, એની અપેક્ષામાં અમારા જીવનમાં શું શું આવે એના માટે આપણે અંજલિ ધરવી જોઈએ કે મહારાજ તમે જ કહો એ અમારે જીવનમાં અમારા માટે હિત કરતા છે. એટલે મહારાજને કીધું કે લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વ રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે અને તે બાળ યુવાન અને વૃદ્ધપણાને પણ જુએ છે. આ શરીરની અંદર જે જીવાત્મા છે એ દ્રષ્ટિએ કરીને શું જુએ છે? મહારાજ કહે કે એ રૂપને પણ જુએ છે અને કુરૂપને પણ જુએ છે. એટલે બધી પ્રકારના દર્શન આંખેથી આપણે કરીએ છીએ, સારું પણ જોઈએ છે અને ખરાબ પણ જોઈએ છીએ. બાળ, યુવાન અને વૃદ્ધ પણ પડાને પણ જુએ છે અને અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાની જાતને જોતો નથી. આપણે બહાર બધે જોઈએ છીએ આંખે કરીને. જીવ છે એ આંખ ઇન્દ્રિય છે, જીવ છે એ ઇન્દ્રિયનો ઉપયોગ કરીને દ્રષ્ટિ ક્યાં જુએ છે? બહાર કરે છે અને બધું બહારનું બધું જુએ છે. રૂપ જુએ છે, કુરૂપ જુએ છે, વૃદ્ધા બાળ યુવાન જુએ છે અને અનંત પદાર્થ, મહારાજ લખ્યું અનંત અનંત પદાર્થ એ જુએ છે, પણ પોતાની સામું જોનારો, એટલે અહીંયા મહારાજે શબ્દ લખ્યું પણ જોનારો. જોનારો એટલે કોણ? જીવ, શરીર નહીં. હો, હું નહીં, હું રહેલો અંદર જે મારો જે જીવ છે એ જીવની વાત છે. જોનારો, જોનારો તે પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. આપણે બધાના વાંક જોઈએ છે. ઓલી વાર્તા પંચતંત્રમાં આવતી હતી, એ ઊંટ અને બધા જંગલના બધા જાનવરો ભેગા થયા અને ઊંટે શરૂ કર્યું. એકને કે તારી પૂંછડી વાંકી છે, પોપટને કે તારી ચાંચ વાંકી છે, બીજાને કે તારો પગ વાંકા છે, ઓલાને કે તારા આ વાંકું છે, ઓલાને કે તારા આંકવું છે. તાર બધાએ ભેગા થઈને કીધું કે ભાઈ અમારા તો એક એક અંગ વાંકા છે, તારા જો 18 વાંકા છે. તમે આ વાર્તા વાંચી છે ને, ભણવામાં આવતી. એમ આપણે જીવ, જોનારો જીવ છે, ઇન્દ્રિય આપી છે અને ઇન્દ્રિયનો ઉપયોગ કરીને બાહ્ય દ્રષ્ટિ રાખીએ છીએ. આપણી દ્રષ્ટિ બાહ્ય બહાર પડે છે, એટલે બહાર જગતના તમામ પદાર્થો, રૂપ કુરૂપ વગેરે તમામ આપણે સારું હોય નરસું બધું જોઈએ છે. જોવાનું તો સારું જ હોય, સારું જ જોવું જોઈએ, પણ આપણે તો સારું હોય કે નરસું હોય આપણે એનો ભેદ કર્યા સિવાય બધું જોઈએ છે. જે આવ્યું ખપે, એમ કહે છે ને કે જે આવે બધું અમને ખપે, એમ જે આવે બધું જોવે છે, પણ અંતર્વૃત્તિ કરીને કોઈ દિવસ પોતાને આત્માને જોવાનો પ્રયત્ન કરતો નથી. હું કોણ છું એનો વિચાર, આપણે હું કેવો છું એનો વિચાર કરતા જોવાનો અર્થ, એટલે જોવાનો એટલે આમ પોતાની જાતને આમ અંદર ઉતરી અંતર્વૃત્તિથી આત્માના સ્વરૂપને જોવે, અથવા તો પોતાની અંદર વિચાર કરે કે હું કેવો છું. બહાર તો બધું આ જગત આવું છે, રૂપ રૂપાળું છે કે કુરૂપ છે, પણ હું કેવો છું? હું રૂપાળો છું કે કુરૂપ છું? મારું ચારિત્ર કેવું છે, સારું છે કે નબળું છે? મારી અંદર કેવું છે, સમજણ કેવી છે? યુવા અવસ્થા જેવી છે, બાળક જેવી છે, અજ્ઞાની જેવી છે કે વૃદ્ધા જેવી છે? કેવી છે મારી સ્થિતિ, કેવી છે? એવું આત્મદ્રષ્ટિ કરીને પોતાની જાતને જોતો નથી. મહારાજ કે એ જ મોટામાં મોટો અજ્ઞાની છે. તમે જગતના તમે દોષ જોયા કરશો કે તમે જગતના રૂપ જોયા થશો, એથી તમારું મન છે કે તમારી સ્થિતિ છે એમાં પરિવર્તન આવવાનું નથી. ક્યારે આવે? આપણે અરીસા સામે ઉભા રહીએ ને એટલે શું કરીએ છીએ? દ્રષ્ટાંત આપું છું. અરીસા સામે ઉભા રહીએ એટલે પોતાની જાતને જોઈએ છીએ. આપણે એમ કહીએ ને, અરીસા સામે ઉભા રહીને શું કરીએ છીએ? જાતને જોઈએ છીએ. પછી શું કરીએ? કાં તો વાળ સરખા કરીએ, કાં તો કપડા સરખા કરીએ, એટલે પોતાની જાતને વ્યવસ્થિત કરીએ છીએ. પોતાની જાતને વ્યવસ્થિત ક્યારે કરી શકીએ આપણે? જ્યારે પોતાની સામે જોયું ત્યારે. તેમને એમ થાય ન થાય, જેમ પોતાની સામે જોયા પછી તમે પોતાની જાતને સારી કરી શકો, કોકની સામે જોઈને તમે પોતાની જાતને ઠીક કરી શકતા નથી. આ શરીરનો એક માધ્યમ બતાવ્યું દ્રષ્ટાંત માટે. મહારાજ અહીંયા જે કહેવા માંગે છે એ મહારાજ જીવાત્મા માટે કહેવા માંગે છે. મહારાજ કહે કે જીવાત્મા બાહ્ય દ્રષ્ટિ રાખીને જગતની અંદર રૂપકુરૂપ બધું જોવે છે, પણ પોતે કેવો છે, પોતેની સ્થિતિ શું છે એનો વિચાર કરતો કે એની તરફ દ્રષ્ટિ કરતો નથી. અને પોતાની જ્યાં સુધી દ્રષ્ટિ પોતાના તરફ નથી થઈ ત્યાં સુધી તમારામાં ચોખ્ખી થવાની નથી, ત્યાં સુધી આપણે પોતાની જાતને વ્યવસ્થિત કરી શકવાના નથી. એટલે મહારાજ કહે છે તમે જગતનું બધું તમે જે પણ બેલેન્સ કરતા હો કે આનું આવું છે નાનું આવું છે, પણ તમારામાં પરિવર્તન આવવાનું નથી ત્યાં સુધી તમને લાભ થતો નથી. અને લાભ ન થાય છતાંય મહેનત કરે તો એને કેવો કહેવાય? અજ્ઞાની. મહારાજ કહે અજ્ઞાની. હજુ આગળ બે શબ્દ આવે છે, જરા કડક લાગે તો સાવધાન થઈને સાંભળજો. મહારાજ કહે છે કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદ લે છે, તેમ શ્રોત, ત્વક, રસ, ગ્રણા ઇત્યાદિ જે સર્વ ઇન્દ્રિયો તેણે કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી. તમે જગતના વિષયોની અંદર સુખ માની અને જગતના સુખને તમે ભોગવવાનો તમે ચેષ્ટા કરો છો, પણ પોતાના આત્મ સ્વરૂપનું જે સુખ છે, આત્મનિષ્ઠાનું જે સુખ છે, કારણ કે આત્માની અંદર અંતર્દ્રષ્ટિને કરીને જુએ, જો શુદ્ધ પવિત્ર અંતકરણ હોય તો એમાં કોના દર્શન થાય? એમાં કોના દર્શન થાય? ભગવાનના દર્શન થાય. એવું મહારાજ આમાં વચનામૃતમાં કહે છે કે અંતરમનની અંદર મહારાજ કે લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી રજડતો મૂકો, પૃથ્વી ઉપર આવતા રજભેગો રસ થઈ જાય, એટલું છેટું અક્ષરધામ છે. પણ જો અંતરદ્રષ્ટિ કરીને જુઓ તો મહારાજ કે અમે તમારાથી જરાય છેટા નથી. એ અંતરદ્રષ્ટિની અંદર, એ અંતરવૃત્તિ કરીને પોતાની અંદર જો જુએ મહારાજ કહે છે તો એને અંદર પ્રકાશ દેખાય ને એની અંદર ભગવાનનું સ્વરૂપ દેખાય, તો એ સુખ મહારાજ કે પોતે પોતાનું સુખ. પોતાનું સુખ એટલે શું સુખ? પોતાનું સુખ એટલે જે મારું, એટલે આમ હવે એને કોઈ છીનવવાનું નથી. મારું કોને કહેવાય? જે તમારાથી છીનવવાનું ન હોય એને તમે કહી શકો કે આ મારું છે, હવે નો વન કેન ટેક ઇટ અવે, દેટ ઇઝ માઇન, આમ કહીએ ને. પણ જે છીનવાઈ જવાનું છે, હાઉ કેન યુ ટેલ દેટ ઇટ ઇઝ યોર્સ? આ શરીર છે કોનું છે? પંચભૂતનું છે, નાશવંત છે. જગતના વિષયો છે કોણા છે? માયાના છે, નાશવંત છે. આપણે જે જે પદાર્થની અંદર ચાહના કરીએ છીએ, મોહ કરીએ છીએ, જેને સુખ માનીએ છીએ, એ બધાએ નાશવંત છે. એટલે મહારાજે કીધું કે નેત્રે કરીને, આંખે કરીને તમે જે જે સંસારને જુઓ છો, જે જે સૃષ્ટિને જુઓ છો, તે જ પ્રકારે, એટલે અનંત પ્રકારના રૂપનો સ્વાદ એનો લે છે, આહાર લે છે ઇન્દ્રિયો, જીવ ઇન્દ્રિયોના મારફતે કરીને, અને તે જ પ્રકારે સ્રોત, ત્વક, રસના ગ્રહણ ને ઇત્યાદિ જે સર્વે ઇન્દ્રિયો તેને કરીને વિષયના સુખને ભોગવે છે. સંસારિક જે વિષયો છે, એ માયિક જે વિષયો છે, એના સુખને ઇન્દ્રિયોના માધ્યમે કરીને જીવાત્મા ભોગવે છે, અને એ જ સુખને સાચું સુખ માને છે. પણ અંતરની અંદર જે રહેલા જે ભગવાન, એની તરફ ક્યારે દ્રષ્ટિ કરતા નથી. અને ક્યારે રહે? જો પવિત્ર હોય તો. બહારનો જો સુખનો મલિન વિષય હોય અને વિષય મલિન આહાર કર્યા હોય તો અંતકરણમાં ભગવાન ન રહે. પણ જો બહારનું પવિત્ર તમે ઇન્દ્રિયોથી, જે આગલા વચનામૃતમાં આપણે સમજ્યા, આપણે એની અંદર આહાર લીધો હોય તો મન અંતકરણ પવિત્ર રહે, અને એવાની અંદર પવિત્ર અંતકરણમાં ભગવાનનો વાસ રહે છે. અને એટલે અંતરવૃત્તિ કરીને જુએ તો મહારાજ કે એની અંદર એને પોતાનું સુખ, એટલે પોતાના જે ભગવાનનો જે દર્શન થાય, અને એનું જે અનંત સુખ છે, એ સુખને જીવાત્મા સુખને ભોગવતો નથી, એટલે અંતરવૃત્તિ કરીને જોતો નથી. તે પોતાને, પોતે પોતાના રૂપને જાણતો નથી, અને જ એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ને એ જ ઘેલામાં અતિશય ઘેલો. ઘેલો એટલે ક્રીપી, ઘેલો ગાંડા ઘેલા કાઢે ને એવો, ઘેલામાં અતિશય ઘેલો, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ, ડમ, મૂર્ખમાં અતિશય મૂર્ખ, એટલે મૂર્ખમાં, અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. નીચ એટલે અગલી, આપણે કહીએ ને ઘૃણાસ્પદ, એની અંદર પછી કંઈ આપણને હેત કે એની અંદર કંઈ મળે ને એવો. મહારાજ કેટલા ચાર એના ગુણ બતાવ્યા, કેવા બતાવ્યા? બહાર બીજાના અવગુણો જોવે છે, પણ પોતાના અંતરની અંદર પોતાના અવગુણને દૂર કરવાનો જે મહેનત નથી કરતો, પોતાની સ્થિતિને સુધારવાનો પ્રયત્ન નથી કરતો, અને પોતાની અંદર રહેલા જે ભગવાન એને મેળવવાની કોશિશ નથી કરતો, અથવા તો એમને જોવાની આત્મદ્રષ્ટિ કરીને કોશિશ નથી કરતો, પ્રયત્ન નથી કરતો, મહારાજ કે અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂરખમાં મૂરખ, ઘેલામાં ઘેલો, અને નીચમાં નીચ, મહારાજ કે એ જીવાત્મા છે. ત્યારે શુક મુનિએ આશંકા કરી. મહારાજે તો કીધું કે ભાઈ આ વ્યક્તિ અજ્ઞાની છે, એટલે સંતોને આપણા જેવા પામર જીવનો વિચાર આવ્યો હશે, સંતોને આપણા જેવા પામર જીવનો વિચાર આવ્યો હશે, એટલે સંતોએ આપણા વતી દલીલ કરી મહારાજને. ત્યારે શુકમુનિએ કીધું કે પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે કંઈ? શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો મહારાજને, મહારાજ તમે તો કહી દીધું કે આ તો અજ્ઞાનીમાં અજ્ઞાની છે, પણ આ કંઈ પોતાના હાથની વાત છે પોતાના સ્વરૂપને જોવું? એટલે અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે. જો પોતાના જ હાથમાં આ સિદ્ધિ કરવી હોય, આત્મ સ્વરૂપ જોવાની, પોતાની આત્મદ્રષ્ટિ કરવાની, અને જો એ પોતાના નિયંત્રણમાં રહીને ભગવાનની અંતરમાં દર્શન કરવાની, તો એને કોણ કોણ એવો છે કે પોતે જાણી જોઈને મૂર્ખ રહે? શા માટે અજ્ઞાની રહે કોઈ પણ? એટલે તો જીવ સિદ્ધ ને અતિશય અજ્ઞાની રહે. શા માટે અજ્ઞાની રહે? સિદ્ધ એટલે શા માટે? સિદ્ધ ને અતિશય અજ્ઞાની રહે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે. જો હું ફરી વાલા ભક્તો આ વાત દોહરાવું છું કે મહારાજને પ્રશ્નનો ઉત્તર બહુ સરળ હોઈ શકે, પણ મહારાજે જે સ્વરૂપમાં એ ઉત્તર આપ્યો છે ને એ અતિ મહત્વનો છે. જ્યાં જે શબ્દો મહારાજે વાપર્યા છે ને એ શબ્દથી એ ઉત્તરનો આખો પ્રભાવ નિર્માણ થાય છે. અને એ જ રીતે આપણે શબ્દને પ્રભાવ સહિત આપણે જો ગ્રહણ કરીએ તો યથાર્થ એનું સ્વરૂપ સમજી શકીએ. માત્ર શબ્દના અર્થને પકડીને જો ચાલશું તો એનો યથાર્થપણે એનો અર્થ ગ્રહણ થશે નહીં. એટલે મહારાજ કહે છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે અને થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. મહારાજે શું કીધું? જેને સત્સંગ થયો છે, સત્સંગ થયો છે એટલે કોઈ કોઈ આલીમલી અવાલીને રસ્તે ચાલતાને આ સિદ્ધિ થતી નથી, પણ જેને સત્સંગ થયો છે એના તો હાથમાં છે. મહારાજ શું કહે છે કે પહેલા તમારા હાથમાં છે, જો સત્સંગી આપણે થયા હોઈએ તો એના તો હાથમાં જ છે. પણ અને પણ મહારાજ કહે છે એના હાથમાં તો છે, પણ શું થાય છે? મહારાજ કહે કે કે દાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો. આદર એટલે શરૂઆત. કઈ દિવસે એને પોતાના આત્મ સ્વરૂપને જોવાનો આદર કર્યો અને ન દીઠું હોય? મહારાજ કહે કોઈ દિવસ એને પ્રયત્ન કર્યો છે? સત્સંગી હોય તો એના હાથમાં જ છે, પણ એને નથી દેખાતું. કેમ? કારણ કે એને કોઈ દિવસ એ ચેષ્ટા જ કરી નથી, કોઈ દિવસ એ પ્રયત્ન જ કર્યો નથી. મહારાજ કહે છે કે કર્યો હોય અને ન દેખાણું હોય એવું બતાવો મને. પણ આપણી મોટા મોટી આપણી દુઃખની વાત શું છે કે આપણે કોઈ દિવસ અંતર્વૃત્તિ કરવા તૈયાર થતા નથી, અંતર્દૃષ્ટિ કરવા તૈયાર થતા નથી. આપણે બહારનું બધું જોવું છે, બહારનું બધું સુધારવું છે, અંતરને સુધારવું નથી. કઠણ છે. મહારાજ કહે છે દેહાભિમાન, જે હમણાં આગળ શબ્દ આવ્યો ને, આ બધા દેહાભિમાન છે, જગતની માયા છે, આ બધો વિષયવાસના છે. એટલે એના કારણે જીવાત્મા પોતાના અંતરની શુદ્ધિ માટે વિચારતો નથી, એને મલિન ન થવા દેવું એના માટે ખટકો રાખતો નથી, અને જો કરે તો ન થાય એવું પણ નથી, જો પ્રયત્ન કરે તો અવશ્ય થાય. આવું મહારાજે અહીંયા આગળ કીધું કે જેને સત્સંગ થયો છે. એટલે મહારાજે શરૂઆત એટલા માટે કરી, નહીં તો એમ થાય કે ન થાય એટલો જ પ્રશ્ન હતો. પ્રશ્ન શું હતો? પોતાના સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? તો મહારાજે કીધું હા હાથમાં છે એમ જ કીધું હોત ને. મહારાજે એટલો જવાબ આપ્યો હા હાથમાં છે અથવા ના નથી હાથમાં. પણ મહારાજે શું કીધું? જેને સત્સંગ થયો છે. અહીંથી મહારાજે શરૂઆત કરી. એટલે મહારાજને વિશ્વાસ છે, મહારાજ આપણને વિશ્વાસ અપાવે પણ છે કે જો સત્સંગ તમને સાચો થયો હશે અને જો તમે પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને તમારા આત્મ સ્વરૂપનું દર્શન થાય. એટલે મહારાજ આપણને વિશ્વાસ પણ અપાવે છે સાથે કે હિંમત હારવાની જરૂર નથી. મહારાજ કહે છે કે જેને સત્સંગ થયો છે અને તેને તો પોતાના જીવાત્માનું દર્શન તે પોતાના હાથમાં જ શબ્દ મહારાજે ઉમેર્યો. આત્મા જ છે એટલે બીજા કોઈના ઉપર નિર્ભર નથી, તમારા જ આત્મા છે જો તમે પ્રયત્ન કરો તો. પણ પ્રયત્ન ન આદરો. મહારાજ કહે છે અને જીવે અને કે દાડે એને પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો. તમે આદરો જ નહીં તો તમે એની અંદર આગળ વધી શકવાના નથી. અને કર્યો હોય ને ન દીઠું હોય. અને જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે. મહારાજ અહીં આગળ વિશ્લેષણ બતાવે છે, જીવાત્માની સ્થિતિ બતાવે છે, એની સમજણ, એની પહોંચ ક્યાં દોડે છે એ બતાવે છે. મહારાજ જે કરવાનું છે એ કરવા પ્રયત્ન નથી કરતો, જો કર્યું હોય તો એને સિદ્ધિ થાય, પણ એ કરતો નથી. પણ શું કરે છે મહારાજ એ સમજાવે છે. અને જીવ માયાને આધીન, અહીંયા શબ્દ મહારાજે લખ્યો જીવ માયાને આધીન થકો પરવશ, શબ્દ મહારાજે લખ્યો પરવશ. પરવશ એટલે ખબર છે ને આપણે, વન્સ યુ ફીલ હેન્ડીકેપ, કે તમે બીજાને આધીન થઈ ગયા છો, યુ હેવ નો ઇન્ડિપેન્ડન્ટ યોર ડિસિઝન, કે તમારો રોલ જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ન રહે કોઈના ઉપર નિર્ભર થઈ ગયા છો, તમે તમારું ન થયું ને બીજા ઉપર જ્યારે નિર્ભર થઈ જાઓ. કોના નિર્ભર અહીંયા બતાવ્યું? માયાને નિર્ભર, એટલે માયાનો ગુલામ, માયાનો ગુલામ. તમારી સ્વતંત્રતા રહી નથી. આત્મા કેવો છે? મહારાજ આગળ વચનામૃતમાં આવશે, આત્મા તો સત્તારૂપ છે અને એનું સામ્રાજ્ય, જેમ રાજા હોય એનું સામ્રાજ્ય એના રાજ્ય ઉપર હોય, એમ જીવાત્માનું સામ્રાજ્ય કોના ઉપર છે? પોતાના શરીર અને એની ઇન્દ્રિયો ઉપર એનું સામ્રાજ્ય છે. પણ જીવાત્માની નબળાઈ છે કે જીવાત્મા ઇન્દ્રિયોનો ગુલામ છે અને ઇન્દ્રિયોના ગુલામને કરીને ન ખાવાનું ખાય છે, એને જ્યાં ભટકવી હોય ત્યાં ભટકવા દે છે અને એ પણ એનાથી મલિન થાય છે. એટલે મહારાજે કીધું કે જે જીવ છે અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને, એ માયાને આધીન છે અને પરવશ છે, અને એવો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર બે અવસ્થા આપણે જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થાની અંદર જીવાત્મા કર્મ પણ કરે છે અને કર્મ ભોગવે પણ છે. એટલે મહારાજ કહે છે જાગૃત અવસ્થામાં તો આપણે કરીએ છીએ જાણીએ છીએ, પણ સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર અંતરદૃષ્ટિને કરીને જાય છે પણ તે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાની અંતરદ્રષ્ટિ કરતો નથી. સ્વપ્નની અંદર જીવાત્મા સંકલ્પે કરીને જાય છે ખરો અંતરવૃત્તિની અંદર, પણ એ અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્માને જોવા માટે પ્રયત્ન કરતો નથી. એ પોતાના જે વિષયનો જે કલ્પનાઓ હોય ને શોખ, જેને મારા જે આગળ વચનામૃતમાં આવ્યું પૂર્વે સાંભળ્યા હોય, દીઠ્યા હોય, ભોગવ્યા હોય અને એવા જે અનુભવ્યા હોય કે ન અનુભવ્યા હોય, ન સાંભળ્યા હોય, એવા જે વિષયની જે ડંખ જે અંતકરણમાં રહે એને મહારાજે વાસનાનું સ્વરૂપ બતાવ્યું. એટલે મહારાજે કીધું કે માયાને આધીન અને પરવસ્તકો, કારણ કે માયાને આધીન છે એ મોહમાયાને વાસનાથી ઘરડાયેલો છે, એવો જીવાત્મા એ અંતર્વર્તી થાય છે ને સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર વિચારે ચડીને અંતરદ્રષ્ટિ. કારણ કે પ્રકૃતિ પ્રેક્ટિકલી તો તમે અહીંયા બેઠા છો શરીરથી, પણ અંતરવૃત્તિથી તમે ક્યાંક મનને લઈ જવા પ્રયત્ન કર્યો, પણ ક્યાં લઈ જવા પ્રયત્ન કર્યો? આત્મદ્રષ્ટિ તરફ ન કર્યો. હું જીવાત્માની શોધ માટે તમે ન કર્યો, મારું સ્વરૂપ કેવું છે એ જાણવા પ્રયત્ન ન કર્યો, એની અંદર ભગવાન છે કે કેમ, એની અંદર મહારાજનું સ્વરૂપ કેવું છે એ જાણવા પ્રયત્ન ન કર્યો, એને સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર અંતરદ્રષ્ટિ કરીને ગયો પણ તેને પોતાના સ્વરૂપને જોવાની અંતરદ્રષ્ટિ કરતો નથી, અને તે ભગવાનના પ્રતાપને વિચારી અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાં જોવે છે. મહારાજ શું કહે છે કે જે સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર પણ આપણે શું વિચાર કરીએ છીએ? આપણા વિષયોને ભોગવવાના વિચાર કરીએ છીએ, અંતરદ્રષ્ટિ કરીને ભગવાનને પામવાના વિચાર કરતા નથી કે પોતાના આત્મ સ્વરૂપને જોવાના કરતા નથી. અને જો એવા કરીએ તો મહારાજ આગળ સમજાવે છે, અને જે ભગવાનના પ્રતાપે વિચારીને, ભગવાનનો પ્રતાપ અહીંયા શબ્દ મહારાજે વિશેષણ મૂક્યું, જો આત્મબળે અહીંયા આગળ કશું થતું નથી, ભગવાનના બળે થાય છે, એમની કૃપાથી થાય છે. મહારાજ અહીંયા આગળ સમજાવે છે, મહારાજ કહે છે જે ભગવાનના પ્રતાપે વિચારીને અને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. સ્વપ્ન અને સુષુપ્તિમાં મહારાજે શું બતાવ્યું? ક્યાં જાય છે જીવાત્મા? ક્યાં જાય છે? વિષયવાસનાની પાછળ. અને જો ભગવાનનો પ્રતાપે કરીને જો અંતરદ્રષ્ટિ કરીને જોવે તો જીવાત્મા શું જુએ છે? તે પોતાના સ્વરૂપને જીવાત્મા અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે, અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. કોણ જુએ છે? જે અંતરદ્રષ્ટિને કરીને પોતાના આત્માને જુએ છે. અને કોણા પ્રતાપે એવો વિચાર કરીને જુએ? તો ભગવાનનું બળ રાખીને, ભગવાનનું બળ રાખીને, ભગવાનના આશ્રયનું બળ રાખીને કે મારા માટે પરમાત્માનો અમે આશ્રિત છીએ, મારા ઉપર ભગવાનની કૃપા છે એવું બળ રાખીને ભગવાનનો વિચાર કરી અને પછી પોતાની અંતરદ્રષ્ટિ કરવાનો જ્યારે જીવાત્મા પ્રયત્ન કરે તો પોતાના આત્માને અને ભગવાનના સ્વરૂપને એ જોઈ શકે. જો તમે એમ ન કરો તો તમે વિચાર કરો, વિચાર કરવાના બધાને છૂટ છે, પણ આપણા વિચાર ક્યાં જઈને ઉભા રહે છે? તમે કોઈ વખત પ્રયત્ન કરજો, કોઈ વખત પ્રયત્ન કરજો. સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ, જાગૃતમાં તો ક્રિયામાં હોઈએ જ, પણ સ્વપ્ન અને સુષુપ્તિમાં જ્યારે અંતરવૃત્તિ કરીને કરતા હોઈએ તો પણ આપણે વિષય વાસના તરફ ભાગીએ છીએ, અંતરદ્રષ્ટિ કરીને ભગવાનને આત્મા તરફ આપણે જોતા નથી. માટે મહારાજ કહે છે અને જે ભગવાનના પ્રતાપે વિચારીને અનંત અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ અને પ્રકાશમાન જોવે છે, અને તે પ્રકાશની મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની જે મૂર્તિ તેને જુએ છે, અને નારગ સંકાદિક જેવા સુખિયા પણ થાય છે. મહારાજ કેના જેવા સુખિયા થાય? નારદ સંકાદિક અખંડ ભગવાનની મૂર્તિ જેના હૃદયમાં રમતી હોય અને પોતાના આત્મજ્ઞાનથી એ સુખિયા, એટલે માયાના અને આના આવરણથી મુક્ત તે જેવા થાય છે. અને માટે હરિભક્તો તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસ કરીને, લેઝીનેસ, આપણે કસર કેમ રહી જાય છે? આપણે કોઈ દિવસ આદરતા જ નથી. થશે થશે, હોતા હૈ ચલતા હૈ, આપણે ચલતા હૈ કે ભાઈ થશે, આજે ને કાલે કરશું, આજે નથી કાલે કરું, એમ કરીને કોઈ દિવસ આપણે આદર જ નથી કર્યો. મહારાજે શબ્દ લખ્યો, આદર્યા હોય ન કર્યું હોય એવું બને નહીં, પણ આદર જ નથી કર્યો. અને કોના માટે? સત્સંગી માટે. કુસંગી હોય તો એને કંઈ જ્ઞાન નથી કે આદર કરવાના નથી, પણ સત્સંગી હોય અને જો સમજીને ભગવાનનો મહિમા સમજીને ભગવાનનો પ્રતાપને વિચારીને કે મહારાજની કૃપા હશે તો મને ચોક્કસ આ સિદ્ધિ, ભગવાનનું બળ રાખીને જીવાત્મા જો આદર કરે અને પોતાની અંતરદ્રષ્ટિ કરીને જુએ તો એને પોતાના આત્માનું સ્વરૂપ અતિશય પ્રકાશમાન પણ દેખાય અને આત્માની પ્રકાશની મધ્યે જે પરમાત્માનું જે સ્વરૂપ દિવ્ય સ્વરૂપ એના પણ દર્શન જીવાત્માને થાય છે અને નારદ સંકાદિક જેવી એ સ્તુતિયા પણ થાય છે. માટે હરિભક્તો તો જેટલી કસર રહે તેટલી પોતાની આળસ કહીને રહે છે, અર્થાત કે જે ભક્તને આત્માના દર્શન કરીને ભગવાનના પોતાના અંતઃકરણની અંદર દર્શન કરવા હોય એને આળસ પ્રમાદનો ત્યાગ કરી અને ભગવાનનું બળ રાખીને પોતાની અંતરદ્રષ્ટિ કરી અને જગતને વિષયોને ભોગવ્યા કરતા પોતાના આત્માની શુદ્ધિ અને પવિત્રતા અને ભગવાનની પ્રાપ્તિ માટે જ દાખલો કરવો જોઈએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 20મું સહેજાન સ્વામી મહારાજની જય.